પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 301-303 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 40.
જીવ રાગ ને જ્ઞાનની એકતામાં મૂંઝવાઈ ગયો છે. બહુ ટૂંકામાં મુદ્દાની વાત છે. જે કઈ મૂંઝવણ છે અથવા જેમાં જીવ અટકેલો છે, અટકી ગયેલો છે, ભાવથી જીવ ક્યાં અટકો છે કે રાગને એકત્વપણામાં એ અટકો છે. જીવ ભાવાત્મક પદાર્થ છે અને જીવનો અવસ્થામાં ઉત્પન્ન થતો જે વિભાવ, રાગ કહો કે વિભાવ કહો, તે વિભાવમાં રાગમાં એકત્વ કરીને, એકમેત થઈને, તન્મય થઈને જીવ ગૂંચવાઈ ગયો છે, અટવાઈ ગયો છે અથવા પ્રતિબંધપણાને પામ્યો છે. હું આ મુદ્દો લીધો. એક સમયની પર્યાયમાં પર્યાય બુદ્ધિ વાળો છે તો પણ એ વિભાવમાં એકત્વપણાને લઈને છે, કેમ કે સ્વભાવને ગ્રહ તો નથી. સ્વભાવને ગ્રહ તો નથી પણ પર્યાય બુદ્ધિ હોવા છતાં પર્યાયમાં પ્રગટ એવા જ્ઞાનને પણ ગ્રહતો નથી. પર્યાય બુદ્ધિ છે તો પર્યાયમાં જે વિકારાંશ છે, વિભાવાંશ છે, એટલો ને એવો હું છું એમ રાગની પ્રધાનતામાં, વિભાવની પ્રધાનતામાં એટલો જ માત્ર હું છું એવો એમ પોતાને અનુભવે છે. એમ જીવ રાગ ને જ્ઞાનની એકતામાં ગૂંચવાઈ ગયો છે. રાગ ને જ્ઞાન જુદા છે એમ થવું જોઈએ, આનો અર્થ એમ છે કે જો જીવ રાગ ને જ્ઞાનની એકતામાં ગૂંચવાયેલો છે તો રાગ ને જ્ઞાનની ભિન્નતા થવી જોઈએ, એમ આપોઆપ એમાંથી અનર્પિતપણે નીકળે છે. નિજ અસ્તિત્વને પકડે એમ નથી લીધું કે કર્મના ઉદયમાં ગૂંચવાઈ ગયો છે, કેમ કે કર્મનો ઉદય એ છદ્મસ્ત જીવને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ અંદરમાં પરમાણુનો વિપાક છે. કર્મના ઉદયરૂપ એ કોઈ સામાન્ય પ્રાણીને પોતાની બુદ્ધિમાં આવતો વિષય નથી, એ તો કર્ણાનુયોગનો વિષય કેવળ જ્ઞાન અનુસાર આગમની અંદર સ્થાપિત કરેલો છે. એટલે સીધો પ્રત્યક્ષ વિષય તો એ કેવળ જ્ઞાનનો છે અને કોઈ છદ્મસ્થનો નથી. પછી જેને તે આગમનો સ્વીકાર છે તે કર્મના અસ્તિત્વને, ઉદયને અથવા કર્મના પરિણમને સ્વીકારે છે, પણ જેને એ આગમો ઉપર શ્રદ્ધા નથી એને તો એ વિષય બુદ્ધિથી સ્વીકારવાનો રહેતો નથી. જ્યારે આ તો એના પ્રગટ પર્યાયમાં અનુભવ ગોચરપણે થઈ રહેલો ભાવ છે. રાગ વિભાવ એની બુદ્ધિમાં સમજાયેલો વિષય છે કે આ રાગ થાય છે, આ ક્રોધ થાય છે, આ વિભાવ થાય છે, આ લોભ થાય છે વગેરે. તેમાં એકતા એટલે એવો જ હું છું એમ જીવ ગૂંચવાઈ ગયેલો છે. આ તમામ મિથ્યા દ્રષ્ટિઓ એક વાક્યમાં સમાઈ જાય છે. જગતના અનંત મિથ્યા દ્રષ્ટિ જીવોનું એક વાક્યમાં બધાને આવરી લીધા છે. આવા છે નિજ અસ્તિત્વને પકડે તો ગૂંચવણ નીકળી જાય. પોતાની શુદ્ધ સત્તાને ગ્રહણ કરે એમ કેવું છે. પોતાના શુદ્ધ અસ્તિત્વને, પોતાના હોવાપણાને સ્પર્શે, પકડે એટલે સ્પર્શે, અનુભવે તો રાગથી ભિન્નતા થાય છે, તેથી ગૂંચવણ નીકળી જાય છે. કેમ કે શુદ્ધ અસ્તિત્વમાં, શુદ્ધ ચૈતન્યમાં રાગનો ત્રણેય કાળે અભાવ છે. આત્માનું જે ત્રિકાળી અસ્તિત્વ છે અથવા જે ત્રિકાળી સ્વભાવ હોવારૂપ છે એમ કેવું છે, જે ત્રિકાળી સ્વરૂપ હોવા પણ છે એને ગ્રહ એટલે એ રૂપ પોતે છે એમ શ્રદ્ધે અનુભવે તો ગૂંચવણ નીકળી જાય. હવે એનો વિશેષ ખુલાસો છે કે એ અસ્તિત્વ કેવું. કેમ કે અસ્તિત્વ છે, પોતાનું અસ્તિત્વ છે એ પરથી વિલક્ષણ હોવાથી ભિન્ન છે. જે કાંઈ પોતાનું ચૈતન્ય જ્ઞાયક સત્તાત્મક હોવાપણું છે તે વિલક્ષણ પ્રકારે હોવાથી બીજાથી ભિન્ન છે. બીજાથી ભિન્ન છે એટલું નહીં, રાગથી પણ ભિન્ન છે, એટલું વિલક્ષણ છે. હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. આમ તો હું પણ એનું હુંપણાનું વેદન ચાલુ છે, પણ તે રાગમાં હુંપણાનું એનું વેદન છે. રાગમાં હું પણ એને અનુભવાય છે. ભગવાન કહે છે કે એ મિથ્યા બુદ્ધિ છે તારી, ખરેખર તું રાગ સ્વરૂપે નથી, અથવા જે તારું સ્વરૂપ છે એ ખરેખર રાગમય નથી પણ રાગના અભાવ સ્વભાવે જ્ઞાનમય છે. હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. એમ એકનું અસ્તિત્વ 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 એમ નહીં, એ તો શું કહે ભાઈ આ બીજી ગાથામાં સત્તાને અનુભૂતિ કહી ને, સત્તાને અનુભૂતિ કહી શકે. ત્યાં તો ઉત્પાદવી ધ્રુવ લીધો છે, તો ઉત્પાદવી ધ્રુવાત્મક જે સત્તા છે એ અનુભૂતિ છે, અનુભૂતિ ત્યાં લીધી છે એવી અનુભૂતિ સ્વરૂપ. કેમ કે એવી સત્તાને ઉત્પાદવી ધ્રુવાત્મક સત્તાને અન્ય મતિઓ સ્વીકારતા નથી. કોઈ કુટસ્થ સ્વીકારે છે તો કોઈ ક્ષણિક સ્વીકારે છે, જેની બુદ્ધિ જ્યાં ચાલી ત્યાં. અહીંયા કહે છે કે હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. એનો જે વિશિષ્ટ સ્વભાવ છે એમાં કઈ વિશિષ્ટતા છે કે જ્ઞાયકપણું જ્ઞાનપણું એ એની વિશિષ્ટતા છે. માત્ર ઉત્પાદવી ધ્રુવથી જુદો પડતો નથી જીવ. કેમ કે ઉત્પાદવી ધ્રુવ એવી સત્તા સર્વ જીવોની છે, સર્વ પુદ્ગળોની છે, સર્વ દ્રવ્યોની છે. છે દ્રવ્યોનું ઉત્પાદવી ધ્રુવ્યાત્મક જે અસ્તિત્વપણું છે એ સામાન્ય છે. એ સામાન્ય છે એટલે બીજાથી વિલક્ષણ ન આવ્યું, પણ કોઈ એની ખાસ ગુણથી એને જુદો પડે અને તે પણ અનુભવ ગોચર ગુણથી જુદો પડે એવો જો કોઈ એક ભાવ હોય તો તે જ્ઞાયક ભાવ છે, તે જ્ઞાન સ્વભાવ છે કે જેના દ્વારા આત્માને સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અનુભવ ગોચર કરી શકાય છે. અસ્તિત્વ લેતા નાયકનો વિષય લીધો છે. બહુ આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ મુદ્દાસરની આ વાત છે. ટૂંકામાં પણ અસ્થિ નાસ્તી બેથી વાત લઈ લીધી છે, એ સમાચાર નીતિ પણ અસ્થિ નાસ્તીથી બે ની વાત લઈ લીધી છે કે તું અનાદિથી રાગની વીરતામાં ઘૂંચવાઈ ગયો છે, એટલે જ્ઞાન દ્વારા તું રાગની એકતા કરે છે. રાગ અને જ્ઞાનની એકતા કરી છે એટલે શું છે કે જ્ઞાન દ્વારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થતું જે જ્ઞેય રાગરૂપી જ્ઞેય તેમાં તે એકત્વ કર્યું છે. કેવી રીતે એકત્વ કર્યું છે કે જ્ઞાનને ભૂલીને એકત્વ કર્યું છે. ભલે તે જ્ઞાન દ્વારા કર્યું છે તો પણ જ્ઞાનને ભૂલીને સદંતર જ્ઞાનને જ ભૂલ્યો છો. તો ખરેખર તો બને છે શું કે અનેક જ્ઞેયો જ્ઞાન દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. જે જીવ હું જ્ઞાન માત્ર છું એમ અંતર સાવધાનીમાં નથી એવા જીવો જે કોઈ જ્ઞાનમાં જ્ઞેય થાય છે એને એવી રીતે પકડે છે, એવી રીતે એમાં એકત્વ કરે છે, અથવા તે જ્ઞેયોમાં ઈષ્ટ અનિષ્ટપણું કરીને એવી રીતે રાગદ્વેષથી ગૂંચવાય છે કે હું જ્ઞાન માત્ર છું એને મૂળમાંથી જે ચૂકી જાય છે, છોડી દે છે. એટલે શાસ્ત્રમાં એમ આવે છે કે સ્વરૂપથી ભ્રષ્ટ થયા થકા, સ્વરૂપથી એટલે જ્ઞાનથી ભ્રષ્ટ થયા થકા એમ લીધું છે. ભ્રષ્ટ થયા થકા એટલે પહેલા ભ્રષ્ટ નહોતા ને ભ્રષ્ટ થયા એમ કહેવા માંગતા નથી, પણ જ્ઞાનની વિદ્યમાનતા હોવા છતાં, જ્ઞાનની વિદ્યમાનતા હોવા છતાં એ જ્ઞાનને ચૂકે છે અને રાગમાં એકત્વ કરે છે. બહુ સરસ મુદ્દો છે, બહુ ઘણો સારો છે કે હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. હું ઉત્પાદવે ધ્રુવ વાળો છું માત્ર એમ અસ્તિત્વ નહીં, તો અસ્તિત્વનું સ્વરૂપ તો એટલું છે. જો સત્તાનું લક્ષણ લઈએ તો કેવી છે નિજ સત્તા, કે તો ઉત્પાદવે ધ્રુવિકાત્મક છે, એની સત્તાની પરિભાષા છે. પણ અહીંયા આધ્યાત્મિક વિષય છે ને, માત્ર દ્રવ્યાનુયોગનો વિષય નથી. જો માત્ર દ્રવ્યાનુયોગ સ્થાપવો હોય તો કેવું કેવી છે દ્રવ્યની સત્તા, કે ઉત્પાદની દ્રવ્યાત્મક છે એમ લેવું જોઈએ. પણ અહીંયા એમ કહે છે કે હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ખ્યાલમાં આવું જોઈએ. બહુ મર્મવાળી વાત છે. હોવાપણાને લે છે અને જ્ઞાયક સ્વભાવને પણ લે છે. જ્ઞાયક સ્વભાવ હોવાપણાથી રહિત હોય એ પ્રશ્ન રહેતો નથી, અને માત્ર હોવાપણું લીએ ને કેવું હોવાપણું છે એમ ન લીએ તો પણ એને જે ભિન્ન પડવાનું જે પ્રયોજન છે, જે રાગાદીમાં એ ઘૂંચવાઈ ગયો છે ત્યાંથી ભિન્ન પડવાનું જે પ્રયોજન છે, એ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. કેટલી વાત આવી જાય છે. અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ એમ તો કહેવામાં આવે છે, શ્રીમદજીએ જે લીધું કે અસ્તિત્વ એક વખત ખ્યાલમાં આવે છે તો નજરાય છે, અને એવી રીતે નજરાય છે પછી એ નજરમાંથી જુદું પડતું નહીં. ત્યાં ભલે એકલા અસ્તિત્વની વાત કરી છે, પણ અહીંયા તો બહુ ચોખ્ખો છે કે અસ્તિત્વને પકડવું જોઈએ, અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ એમ લીધું. તો કેવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ કે હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. બહુ સારો ધ્વનિ છે. અસ્તિત્વ શા માટે લીએ છે? નાયક છું એમાં છું એમાં અસ્તિત્વ આવી જાય છે. એમ બીજું છે અહીંયા કે જે શ્રદ્ધાનો વિષય છે, જે દ્રષ્ટિનો વિષય છે, એ નિર્વિકલ્પ નિર્વિકલ્પ પરિણમન વાળો નિર્વિકલ્પ શ્રદ્ધા પોતે એવો વિકલ્પ કરતી નથી કે હું જ્ઞાયક છું. એ તો હોવાપણાને જ ગ્રહે છે. ફક્ત શ્રદ્ધાનું કાર્ય સત્તાને ગ્રહવું તેટલું છે. હવે સત્તામાં જે ઉત્પાદન ધ્રુવ છે એનો વિકલ્પ પણ તેમાં શ્રદ્ધામાં નથી. છતાં પોતાના મૂળ અસ્તિત્વને ત્રિકાળ હોવાપણાને શ્રદ્ધા વિષય કરે છે. અને એ જ્ઞાનપૂર્વક હોવાથી આખું પરિણમન લઈ લીધું કે હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. નહીં તો ભિન્ન અસ્તિત્વ જે ખ્યાલમાં આવવું જોઈએ એવી ભિન્નતા ઉત્પન્ન થતી નથી. અને જ્યાં સુધી ભિન્નતા થતી નથી ત્યાં સુધી અનાદિનું જે રાજાજી સાથેનું એકત્વ છે એ એકત્વ છે, એ જ મિથ્યાત્વ છે, એ જ પરિભ્રમણનું મૂળ બીજ છે એ મટતું નથી. હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. જ્ઞાયક સિવાયનું બીજું બધું પર છે એમ તેમાં આવી ગયું. આગળ જે બોલ લીધો છે કે હું જ્ઞાયક છું અને જ્ઞાયક સિવાયનું બીજું બધું છે તે પર છે એમાં આ રાગ ને જ્ઞાનની અથવા યથાર્થ પ્રકારના ભેદ જ્ઞાનનો સમાવેશ એમાં થઈ જાય છે. જ્ઞાયક સિવાયનું બીજું બધું પર છે એ કઈ રીતે આવે છે કે જે જ્ઞાયકનું જ્ઞાયકપણે હોવાપણું છે, આત્માનું જ્ઞાન સ્વભાવપણે હોવાપણું છે, એમાં રાગનું હોવાપણું પ્રત્યક્ષપણે નથી. કેમ કે આત્મા તો જ્ઞાનનો ઘન છે. અરે એની એક સમયની અવસ્થા જેવું જે જ્ઞાન છે એમાં પણ જ્ઞેયની સ્પર્શના નથી, જ્ઞેયનો પ્રવેશ નથી, જ્ઞેય એમાં મળતું નથી, ભળતું નથી, કોઈ શેરભેળ એમાં થઈ શકતી નથી. તો ત્રિકાળી સ્વભાવને વિશે તો કોઈ મળવાનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. એ અસ્તિત્વ તો ત્રિકાળ નિર્ભેળ રહે છે. ત્રિકાળ નિર્ભેળ રહેતો હોવાથી એને ત્રિકાળ શુદ્ધ કહેવામાં આવે છે. પરથી ભિન્નપણે ઉપાસનામાં આવતા શુદ્ધ કહેવાય છે. આ જ્ઞાયકની છઠ્ઠી ગાથામાં જ્ઞાયક વિશેની અમૃતચંદ્રાચાર્ય દેવની આ પરિભાષા છે. એમણે જે શુદ્ધની વ્યાખ્યા કરી છે આ રીતે કરી છે. પરથી ભિન્નપણે ઉપાસનામાં આવતો શુદ્ધ કહીએ છીએ. પરથી ભિન્નપણે છે માટે શુદ્ધ કહીએ છીએ એવી ભાષા નથી. પણ પરથી ભિન્નપણે ઉપાસવામાં આવે છે એને શુદ્ધ કહેવામાં આવે છે. બહુ સારો ધ્વનિ છે. એ તો ત્રિકાળ શુદ્ધ છે પણ એમ નહીં કે છે. ત્રિકાળ શુદ્ધ ક્યારે કે પરથી ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે. આ મુદ્દો છે. એમાં એવો સંકેત છે કે અધ્યાત્મનો જેટલો કોઈ વિષય છે એ ઉપાસનાનો વિષય છે. ઉપાસનાનો જેટલો વિષય છે તે બધો, અધ્યાત્મનો જેટલો વિષય છે તે બધો ઉપાસનાનો વિષય છે. કેમ કે અધ્યાત્મ શબ્દ ક્યાંથી આવ્યો છે? જે આત્માના આધારે ઉત્પન્ન થાય તે અધ્યાત્મ. જેનો આધાર આત્મા હોય, અધિ એટલે અધિકરણ આધાર, જેનો આધાર આત્મા હોય તે અધ્યાત્મ, કેમ કે અધિવત્તા આત્મા એટલો જ છે એની અંદર. તો શબ્દ તો અધિવત્તા આત્મા એટલું જ છે. તો એ આત્માનો જ્યાં આધાર છે ત્યાં આત્માની ઉપાસના છે. આત્માની સત્તાના આધારે જે પરિણમન થયું તેમાં આત્માની ઉપાસના છે. હવે એ તમામ અધ્યાત્મમાં, અધ્યાત્મના જેટલા કોઈ પડખા છે, અધ્યાત્મના જેટલા કોઈ વિવરણ આવે છે, વર્ણન ઘણા ગમે તે પ્રકારે આવતા હોય તો પણ એમાં આ તત્વ સામાન્ય છે કે જેમાં આત્મ સ્વરૂપની, નિજ સ્વરૂપની ઉપાસના ઉત્પન્ન હોય છે. નહીતર એ ખરેખર અધ્યાત્મનો વિષય રહેતો નથી. ઉપાસના વિના તે અધ્યાત્મનો વિષય રહેતો નથી. પછી એમાં ઉપાસના ન આવે ત્યારે શું આવે છે કે એની અંદર આત્મરસનો અભાવ હોવાથી કોઈ બીજો રસ છે તે વિભાવ રસ છે અથવા પુદ્ગલ રસ છે. આમ ઊભું થાય છે. શું કહે છે કે જ્ઞાયક સિવાયનું બીજું બધું પર છે, એટલે પોતાના સ્વાનુભવમાં એકાકાર જ્ઞાયકપણે પોતાનો જે પોતાનું જે અનુભવ છે એ અનુભવમાં એકનું જ્ઞાયક તત્વ, એકનું કહેતા સર્વથી સર્વ પ્રકારે ભિન્ન જે જ્ઞાયક તત્વ એનો જે અનુભવ હોવાથી બીજું કાંઈ આમાં નથી એવું નાસ્તિનું જ્ઞાન અસ્થિના જ્ઞાનમાં સમાવેશ પામે છે. હવે અહીંયા કોઈ જ્ઞાનની દશાનો વિચાર કરીએ કે છદ્મસ્થ જ્ઞાનીની દશામાં રાગ તો છે, અબુદ્ધિપૂર્વકનો રાગ છે એના માટે તો એમ કહેવાય કે એને બુદ્ધિમાં નથી આવતો એટલે શું કરે તે. પણ જે બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થાય છે, સ્વાધ્યાય કરું, પૂજા કરું, ભગવાનના મંદિરે જઈને ભગવાનના દર્શન કરું વગેરે વગેરે, તો એ રાગ છે એની અવસ્થામાં બુદ્ધિપૂર્વક ઉત્પન્ન થયેલો ભાવ છે, છતાં એ કેમ એની ખતવણી જ્ઞાનીમાં થતી નથી? એની ખતવણી જ્ઞાનીના આત્માને વિશે કેમ થતી નથી? જેટલો કોઈ રાગ છે હું જ્ઞાયક હું જ્ઞાયક છું એવા પોતાના જ્ઞાન માત્રમય પણ અનુભવનમાં રાગનો અભાવ હોવાથી, રાગ વિદ્યમાન હોવા છતાં પણ રાગ પરના પડખે જાય છે, આત્માના પડખે આવતો. ગુરુદેવની આ એક બહુ સારી શૈલી હતી કે ભલે જ્ઞાનીની અવસ્થામાં, સાધકની અવસ્થામાં, ધર્મીની અવસ્થામાં રાગ ઉત્પન્ન થાય છે, પરંતુ એની જે દ્રષ્ટિ છે એટલે જે દ્રષ્ટિ એની શુદ્ધ ચૈતન્ય સત્તાને જ માત્ર સ્વરૂપને સ્વીકારે છે અને ગ્રહે છે, એવી કોઈ અપૂર્વ અંતરદૃષ્ટિને લઈને રાગ હોવા છતાં રાગ પરને પડખે જાય છે, એના પડખે ખતવાતો. રાગ છે ને, રાગ કર્યો ને એને અમે જોયો ને એમ કે છે. ભાઈ તારી દ્રષ્ટિનું એમાં કામ નથી, તું એમાં સમજી શકે એવો એ વિષય નથી. બરાબર લાગુ નોકર શેઠ થી આગળ જઈને વાત કરે નેણદાર પાસે ઉઘરાણી કરે તો શેઠ ખૂબ ઠંડા સ્વભાવનો હોય અથવા કાર્યકુશળ એટલો ન હોય જેટલો મુનિમ હોય. મુનિમ ઘણા કાર્યકુશળ હોય છે તો એ ધણી થઈને કામ કરે. ધણી થઈને એટલે માત્ર વર્તનમાં પ્રમાણિકપણે તો એ ધણી થતો નથી. એને ધણી થઈને વર્તાવ કર્યો હોવા છતાં એનું શ્રદ્ધાન જ્ઞાન પણ ચોખ્ખું છે અને બીજાનું જેની આરે વર્તાવ કર્યો છે એનું શ્રદ્ધાન જ્ઞાન પણ ચોખ્ખું છે કે આ માણસ તે માણસ છે, ફક્ત એના પગારનો અધિકારી છે. એ સિવાય એનો શેઠની મૂડીને માલ મિલકત સાથે કોઈ અધિકાર એનો નથી. એને શ્રદ્ધા જ્ઞાનમાં ચોખ્ખું છે અને સામાના શ્રદ્ધા જ્ઞાનમાં પણ ચોખ્ખું છે. એમ પોતાનું શુદ્ધ અસ્તિત્વ અથવા જ્ઞાયક છું એવું અસ્તિત્વ જ્યાં ખ્યાલમાં આવ્યું, અનુભવમાં આવ્યું, ત્યાં એની અંદર જેટલું કાંઈ નથી તે બધું પર છે એવું એનું પારકાપણું. પર છે નામ એનું પારકાપણું જ જ્ઞાનમાં રહે છે. જાણતા જ એ પરપણે જણાય છે, સ્વપણે જણાતું નથી. અને જ્યાં પોતાના પોતાપણું એમાંથી ઉઠી ગયું ત્યાં એકત્વનો જે રસ છે અને જે રસને લઈને એનું પરિભ્રમણ છે એને હોઈ શકતો નથી. સમ્યક દર્શનમાં એકત્વનું બીજ, રાગની એકત્વનું બીજ બળી જાય છે. કેમ? એક ક્ષણના સમ્યક દર્શનમાં અનંત ભવભ્રમણનો નાશ કર્યો છે. કેમ કે ત્યાં એકત્વનું બીજ છે, જે રાગની એકતા બુદ્ધિનું જે બીજ છે એ ત્યાં ખલાસ થાય જાય, બળી જાય છે. પછી એ જીવને પરિભ્રમણ અનંતકાળનું હોઈ શકે અને પૂર્વકર્મ છે એ ભવ નિવૃત્ત થાય કે થોડા બીજા ભવો થાય અને નિવૃત્ત થાય. પણ પછી એને ભવભ્રમણની વૃદ્ધિ થવાનું મૂળ કારણનો હયાત રહ્યો ખરાબ બોલ. સામાન્ય રીતે બીજી બીજી વાતમાં રોકાવા કરતા આ મુદ્દા ઉપર જરા ધ્યાન દેવા જોઈએ. રાગનું એકત્વ થઈ રહ્યું છે અને રાગનું જે એકત્વ થઈ રહ્યું છે એ હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ જ્યાં ખ્યાલમાં આવે છે ત્યારે જ એ એકત્વથી છૂટી શકાય છે. ત્યારે જ એને રાગ અને રાગનો વિષય જે પર છે એમાં પરપણું ભાસે છે, પરપણું જણાય છે, નહીતર પરપણું આવતું. આમ જોઈએ તો ઓળખવાનું સાધન પણ જ્ઞાન અને બિન પડવાનું સાધન પણ જ્ઞાન. જ્ઞાનીને સંસારનું કાંઈ જોઈતું નથી. આ અગાઉ પણ કાંઈ જોઈતું નથી. મુનિને અને જ્ઞાનીને બેના વિષયમાં આકર્ષણ આવે છે કે જ્ઞાનીને કાંઈ જોઈતું નથી, કાંઈ જોઈતું નથી એટલે આ સંસારમાંથી એને કોઈ અપેક્ષા નથી. કોઈ પણ અપેક્ષા હોય તો એને નિરાલંબ નિરપેક્ષ આત્માને સ્વીકાર્યો છે એ વાત રહેતી. જ્ઞાનીને સંસારનું કાંઈ જોઈતું નથી કેમ કે સંસારમાંથી કાંઈ લેવા જેવું પણ નથી એમ પણ એમાં આવી જાય છે. પણ આ બધી અનેક પ્રકારની અનુકૂળતાઓ વૈભવો કાંઈ નથી જોઈતો. અરે લોકો પ્રશંસાને સ્તુતિ કરે એ પણ નથી જોઈતો. જો ભગવાન છે એ સમવસરમમાં છે અને આખા 14 રાજલોકની સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનો ઉદય વર્તે છે સમવસરમમાં ત્યારે પણ, અને હજારો લાખો જીવો એમની સ્તુતિ કરે છે, ગુણ પ્રશંસા કરે છે, ત્યારે પણ એ ભગવાન સામુ જોતા નથી. નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા આવે છે. ભગવાનને સમવ શરણમાં બિરાજમાન ભગવાનને સ્તુતિ કરે છે. 100 ઇન્દ્રો નમન કરે છે અને ઇન્દ્રો ને ઇન્દ્રાણીઓ દેવલોકમાંથી આવીને પૂજા ભક્તિ કરીને ગાંડા ઘેલા થઈ જાય છે તો પણ ભગવાન સામુ જોતા નથી, એની સન્મુખ ઉપયોગ નથી. કેવળ જ્ઞાનમાં તો એક સમયમાં પહેલા સમયે જ બધું જણાઈ ગયું છે, શું થઈ ગયું, શું થઈ રહ્યું અને શું થવાનું એ એક જ કાળમાં જણાય છે. એટલે એમાં તો કાંઈ નહીં જાણવાનો પ્રશ્ન રહેતો નથી. પણ તે કઈ રીતે, કે જરા પણ પરસન્મુખ થયા વિના નિરવશેષ અંતર્મુખ થઈને રહીને એ બધું જણાય છે. જ્ઞાનની અતિશયતા તો જુઓ, કે જે જ્ઞાન પૂરેપૂરું સ્વરૂપમાં ડૂબેલું રહ્યું છે અથવા સર્વગુણોનું પરિણમન સ્વરૂપમાં ડૂબેલું રહ્યું છે પૂરેપૂરું, તો પણ એમાં કાંઈ પ્રતિબિંબ થયા વિનાનું રહેતું નથી. ત્રણેય કાળનું જગત, પૂરા જગતનું સંપૂર્ણપણે પ્રતિબિંબિત થવું એ અંતર્મુખ જ્ઞાનનો વિષય થાય છે. પરસન્મુખ થતા તો જ્ઞાનને બાધા આવે છે, જ્ઞાન અવરાય છે. પરસન્મુખ થયેલું જ્ઞાન એ જ્ઞાનના જ્ઞાનાવરણીનું બંધન થવાનું એ કારણ છે. અને પરમાત્મય બુદ્ધિ રોકાળીનું જ્ઞાન એ આઠે કર્મના પ્રતિબંધનું એ કારણ થાય છે. આઠે કર્મ એનાથી બંધાય છે. જ્ઞાનીને સંસારનું કાંઈ જોઈતું નથી, તે સંસારથી ભયભીત છે. જ્ઞાની છે તે સંસારથી ભયભીત છે. ભયભીત છે એટલે કે એ દિશામાં એ આગળ વધવા માંગતા નથી. સંસાર કહો કે પોતાનું અહિત કહો, પોતાના અહિતથી જ્ઞાની ભયભીત છે. તે મોક્ષના માર્ગે ચાલે છે, ભયભીત છે. એનો શું છે કે જેનાથી સંસાર વધે એવા પરિણામથી પાછા હટે છે, એમાં એ રસ લઈને આગળ વધતા નથી. નહીં તો વળી એમ કે જ્ઞાની ને વળી એને ભય શો, જ્ઞાની તો નિર્ભય હોય છે. હજી એ વાત નથી, એમ તો જ્ઞાની નિર્ભય જ છે, એ નીચે લેશે. જ્ઞાની તો નિર્ભય જ છે, પણ આ જે ભય છે એ વીક નો ભય છે એમ નહીં, પણ જે સંસારના ને ભવ ભ્રમણના પરિણામ છે એ પરિણામથી પાછા હટે છે. એ જ આત્માએ સંસારના પરિણામ ભૂતકાળમાં અનંતકાળ સુધી કર્યા, એટલે એમાં કાંઈ મોટી વાત નથી. ન કરી શકે માટે ભયભીત છે એમ નથી, એક તર્ક લાવે છે. લોકો કેમ ધર્મના ક્ષેત્રમાં દાખલ થઈ જાય છે કે સંસારિક કાર્યો કરવાનું એનામાં શક્તિ ન રહીએ ને નબળા પડી જાય એટલે પછી માળા લઈને બેસી જાય. એટલે ધર્મના ક્ષેત્રમાં જેનો પ્રવેશ હોય એના માટે એમ જાણે કે ભાઈ નબળાઈનું ચિહ્ન છે. શું છે એ? નબળાઈ નું ચિહ્ન છે. ઠીક ભાઈ, એમ એ તો એની સબળાઈ નું ચિહ્ન છે. તે જે સંસારમાં પરાક્રમ કર્યા એ શું પરિભ્રમણ કરતા બીજા જીવોને, એ જીવોએ પણ ભૂતકાળમાં નથી કર્યા, એ બધા તો થઈ ચુક્યા છે, પણ એમાં કાંઈ માલ છે નહીં અને એ કરવા જેવા નથી. તે મોક્ષના માર્ગે ચાલે છે, જ્ઞાની છે તે મોક્ષના માર્ગે ચાલે છે અને સંસારને પીઠ દીધી છે. દિશાસૂચક વચન છે આ. મોક્ષ પ્રત્યે તે પ્રયાણ કરેલા જીવો છે, તેમના પરિણામની ગતિ મોક્ષ બાજુની છે, છૂટવા બાજુની છે, અને બંધનથી અને સંસાર બાજુ એમણે પીઠ દીધેલી છે, એમણે મુખ ફેરવી લીધું છે. તેથી પરિણામની જે ચાલ છે એમની સંસાર પ્રત્યેની નથી. પરિણામ છે તો ચાલરૂપ છે ને. ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં જ્ઞાની પ્રવર્તે છે અને સંસારથી તે વિમુખ થયેલા છે, પીઠ દીધી છે એટલે વિમુખ થયેલા છે. ભલે તે સંસારથી ભયભીત છે તો પણ સ્વભાવમાં તે સુભટ છે. ભટ એટલે સોલ્જર, જેમ કોઈ લડવૈયા હોય છે, એ ઘણા શૂરવીર હોય છે, બળવાન હોય છે, એમાં અહીંયા આવે વીર રસનો વિષય લેવામાં આવે છે. શાંત રસમાં નવે રસના અલંકાર કરી શકાય છે. તો કહે છે કે ભલે જ્ઞાની અંદરમાં શાંત છે છતાં શૂરવીર છે. શ્રીમદજી એવું બહુ લે છે, 10,000 લડવૈયાઓને એકલે હાથે હરાવનાર એના કરતા જ્ઞાનીનું શૂરવીરપણું ઘણું છે એમ દે. ભૂજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર તરે એમ, એટલું જેના બાવડામાં બળ હોય એ તરવાનું છે પાણીમાં, એમાં હાથને વધારે કસરત પડે અને તેથી પહેલા થાકે છે. કોઈ પણ તરતો થાકે તો એને હાથ દુખવા આવે છે, પછી એ હાથથી જે પાણી કાપવું જોઈએ કાપી શકતો નથી. આખા શરીરને ઉપર રાખવાનું કારણ એ હાથથી પાણી કાપે એમ જ બને છે. તો તરતા જાણતા હોય એને ખ્યાલ હોય છે. તું કે છે કે એટલું શરીરનું બળવાન પણ હોય કે એ સમુદ્ર આખો સ્વયંભૂ રમણ સમુદ્ર આપ. અત્યારે સમુદ્ર છે પેસિફિક ને એટલાન્ટિક એની વાત છે, એ તો ક્યાંય એની પણ ખાબુચિયા જેવા છે. એના કરતા પણ જ્ઞાનીનું સુભટપણું ઘણું છે, બળવાનપણું ઘણું છે. એવા બધી ઉપમા લીધી છે શ્રીમદજીએ. જ્ઞાની સ્વભાવમાં સુભડ છે, અંદરથી નિર્ભય છે, કોઈથી ડરતા નથી. જ્યારે જ્ઞાનીને વીરરસની અપેક્ષાએ સુરવીર અને સુભટ કહેવામાં આવે છે, ત્યારે અજ્ઞાનીઓને કાયર અને બાયલા કહેવામાં આવે છે. એ કાયર જીવો એમ કહે છે, કેમ કે પોતાના પરિણામમાં વિકાર પાસે હારી જાય છે, જળ પાસે તે દીન થઈને ફરે છે અને જળથી પોતાની મોટાઈ માને છે, સંયોગથી પોતાની મોટાઈ માને છે. એને દીન પામર કાયર બાયલા નપુસક એ વગેરે એને ઉપમા આપવામાં આવે છે. સિંહજી ગાયું છે ને વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવ રોગના કાયર ને પ્રતિકો. જે ભવરોગના મટાડવા માટે નિમિત્ત રૂપ ઔષધિ છે તે તેને પ્રતિકૂળ પડે છે. તેને પ્રતિકૂળ પડે છે એમ કહેવાને બદલે એની કાયરતાને લઈને એને પ્રતિકૂળ પડે છે એમ લીધું છે. જ્ઞાની સ્વભાવમાં સુભટ છે, સુરવીર છે, અંદરથી નિર્ભય છે, એને કોઈનો ક્યાંય ડર હોય એવું બનતું નથી. કેમ કે પોતાના અવ્યાબાધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ ગોચર કર્યો. જે પોતાના સ્વભાવને પોતાના સ્વરૂપને નિર્બાધ જાણે છે કે કોઈ બાધા ન કરી શકે એવું મારું સ્વરૂપ છે, તો પછી એને કોનો ડર છે કે એને કોઈનો ડર છે. જ્ઞાની અંદરથી નિર્ભય છે, કોઈથી ડરતા નથી. જ્ઞાની કોઈથી ડરતા નથી, કોઈ ઉપસર્ગનો એને ભય નથી, પ્રતિકૂળતાનો કોઈ ભય નથી. કોઈ વ્યક્તિથી ડરતા નથી, કોઈ પ્રતિકૂળતા આવી પડશે તો એનો પણ એને ડર નથી, ઉપસર્ગનો એને ભય નથી. કેમ ભય નથી? કે જે કાંઈ ઉપસર્ગ છે એ તો મારા આત્માથી બહાર છે અને બહાર છે તેથી મારા અવ્યાબાર સ્વરૂપને તો કોઈ સ્પર્શી પણ શકતો નથી. તેથી હું મારા સ્વરૂપે અનાદિ અનંત અને અત્યારે પણ અવ્યાબાધપણે બિરાજમાન જ છું. મને કોઈ સ્પર્શી શકે એ પ્રશ્ન છે નહીં. જેમ કોઈ ભક્તર પહેરે છે ને કવચ કહેવામાં આવે છે લડાઈની અંદર, કે ગમે એટલા ઘા પડે તો પણ એ ઘા એને કોઈ વાગે નહીં. હથિયાર મૂઠું થાય પણ એના શરીર સુધી હથિયાર પહોંચી શકે નહીં. આ બુલેટ પ્રૂફ બનાવે છે તમે, પિસ્તોલમાંથી ગોળી છોડે તો ગોળી પાછી પડે પણ એ બખ્તર પહેરેલાને ગોળી વાગે નહીં. એ જ્ઞાનીએ કવચ પહેર્યું છે, ભેદ જ્ઞાનનું બખ્તર છે એની પાસે, એટલે એને કોઈ પ્રતિકૂળતાનો ભય થવાનો પ્રશ્ન રહેતો. કેમ કે બખ્તર પહેરેલાને ભાન છે ને કે કોઈ હથિયાર મને વાગવાનું નથી. એમ જ્ઞાનીને પ્રત્યક્ષ અનુભવ રૂપી બખ્તર છે, એને કોઈ પ્રતિકૂળતા અડતી નથી, સ્પર્શતી નથી, એનો પ્રત્યક્ષ અનુભવ વર્તે છે. તેથી એને ભયવાન થવાનું કોઈ કારણ રહેતું નથી. એ બખતર ઉતારી નાખવાની વાતો ચાલે છે. જે ભગવાનનો ઉપદેશ અડતો નથી એવા જે બખતર પહેર્યા છે ઉતારી નાખવાનો વિષય છે. હળુકર્મી જીવ અને ભારે કર્મી જીવનું એ લક્ષણ છે. હળુકર્મી જીવને ઉપદેશ અલ્પકાળમાં અસર કરે છે, ભારે કર્મી જીવને ઘણા કાળ સુધી સત્સમાગમ અને સતનો યોગ રહે તો પણ એને કાંઈ ઉપદેશની અસર થતી નથી. સમજી લીધું છે પાછું. એને ગોદડું ઓઢ્યું છે, એવું જાડું ગોદડું ઓઢીને સૂતો છે ભારે કર્મી જીવ કે ઉપદેશરૂપી લાકડી એને વાગતી નથી. અણુકર્મી જીવે ધોતિયા જેવું મલમલ જેવું પાતળું ઓઢણું ઓઢ્યું છે, એને ઉપદેશરૂપી લાકડી તરત વાગે છે. એ વાત સ્વર્ગનો ભય નથી, મારામાં કોઈનો પ્રવેશ નથી એમ નિર્ભય છે. વિષય જ લીધો છે. કેમ કોઈ ઉપસર્ગનો જ્ઞાનીને ભય નથી? કારણ કે મારામાં કોઈનો પ્રવેશ નથી એવો અનુભવ એમને વર્તે છે. ગમે તે પરિસ્થિતિ થાવ, સંયોગો બધા ચાલ્યા જાઓ, ટેકેદારો બધા ચાલ્યા જાઓ, કુટુંબ પરિવારના બધા ચાલ્યા જાઓ, અને શરીર પણ ચાલવાની તૈયારી ભલે કરે કે હવે આ શરીર પણ હું નથી, તો પણ જ્ઞાનીને એની કોઈ દરકાર નથી. કોઈ દરકાર નથી. કેમ કે હું મારા સ્વરૂપે અખંડપણે બિરાજમાન છું, મારા ચૈતન્ય વજ્રમાં કોઈનું કાંઈ ચાલે હું નથી. જબરજસ્ત મુખ છે જે ધ્રુવ અસ્તિત્વની, ત્રિકાળી અસ્તિત્વની જે હૂંફ છે જ્ઞાનીને, એમાં તો એ આકાશને પાટું મારે એમ છે. માણસ કહે છે ને ભાઈ એટલું બળ છે કે આપને પાટું મારે છે. એમ જ્ઞાનીની નિર્ભયતા છે, એનું જે મજબૂતપણું છે એનું કોઈ માપ નીકળે એવું નથી. બધા જગતના દ્રષ્ટાંતો, એ દ્રષ્ટાંતોના માપથી દ્રષ્ટાંતો ભલે મપાય છે, નાનીનું પરિણમન મપાયું હું. ગુરુદેવ બહુ કહેતા, નાનીના કાળજા તને નહીં જણાય. લોકો બહારથી જો અનુમાન કરે ને, નાનીના કાળજા બીજા છે. કાળજા એટલે એનું અંતર થોડું કહે. વિભાવને તો જ્ઞાની, વિભાવને તો જ્ઞાનીએ કાળા નાગની જેમ છોડી દીધો છે. જેમ કોઈ કાળો નાગ છે એને ઘરમાં રાખવા ચાહે નહીં. આ કૂતરાને પાળે છે ને, નાના નાના ગુલુડિયાને, લોકો કૂતરાને પાળે છે, ખવડાવે પીવડાવે. કોઈ નાગને પાળ્યો એમાં ઝેરી, કાળો નાગ એટલે ઝેરી. જેને જોતા સામાન્ય માણસો ડરે છે, ભયભીત થાય, એવું એની ઉપમા આપીને કહે છે કે વિભાવ છે એ તો પોતાના સ્વભાવથી વિરુદ્ધ એવું ઝેર છે કે સ્વપ્નાંતરમાં કોઈ વિભાવને કોઈ વિભાવના અંશને નાની ચાહતા નથી, એને ઈચ્છતા નથી, એમાં મમત્વ કરવું, પકડ કરવી, એની હિમાયત કરવી એ પ્રશ્ન જ રહેતો નથી. તેથી કોઈ પણ બાને કોઈ પણ જીવ કોઈ પણ રાગની હિમાયત કરે કે પક્ષ કરે ત્યારે સ્પષ્ટપણે જ્ઞાની જાણે છે કે આને આત્માને જાણ્યો નથી. એ વાત સ્પષ્ટ છે. વિભાવને કાળા નાગની ઉપમા અહીંયા આપી છે. સમ્યક દ્રષ્ટિને અખંડ તત્વનો આશ્રય છે. બધા અધ્યાત્મના જ વિષય બોલ છે. કેવા છે સમ્યક દ્રષ્ટિ? કે જેમને પોતાના અંતરમાં અખંડ તત્વનો આશ્રય છે અથવા ભગવાન આત્માનો એને આશ્રય છે. લોકો બારમાં કહે છે ને કે ભગવાનના શરણે જાય એ બચી જાય, પછી એનો કોઈ વાળ નાકો કરી શકે નહીં. રામ રાખે એને કોણ સાથે, એટલે બોલ છે કે નહીં? એ મૂળ વાત અહીંથી નીકળી છે. આત્મરામની વાત છે. સમ્યક દ્રષ્ટિને એટલે જેણે પોતાના અખંડ તત્વનો આશ્રય કર્યો છે એને કોઈ પરાશ્રય નથી. એક અખંડ તત્વનો જ આશ્રય છે એટલે કે એને કોઈ પરાશ્રય નથી. રાગ હોતો ઠીક, શરીર હોતો ઠીક, શરીરને ટકવાના નભવાના આજીવિકાના સાધનો હોય તો ઠીક, કુટુંબ પરિવાર અને એ સિવાય બીજા મને બધા અનુકૂળ હોય તો ઠીક, એ કાંઈ પ્રશ્ન એમાં રહેતો નથી. એક સ્વાશ્રય પરિણામમાં તમામ પરાશ્રયનો નિષેધ છે. કોઈ પરાશ્રય જ્ઞાનીને નથી. સમ્યક દ્રષ્ટિને અખંડ તત્વનો આશ્રય છે. અખંડ પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધક પણ જ ન રહે. અખંડ પરથી દ્રષ્ટિ છૂટી જાય, અખંડ તત્વ ઉપરથી દ્રષ્ટિ જો છૂટી જાય તો પછી સાધુપણું રહેતો નથી. કેમ કે દ્રષ્ટિ છે એ અખંડ તત્વને વિષય કરે છે, એમાં એને અન્ય વિષય જ નથી. દ્રષ્ટિને તો સ્વતત્વ સિવાય વિષય જ નથી. અને જો એ વિષય બદલે તો ત્યાં સાધક પણ મૂળમાંથી રહે નહીં. સ્વરૂપ દ્રષ્ટિ પૂર્વક જ સાધક પણ છે. અહીંથી એમ સિદ્ધ થાય છે કે સ્વરૂપ દ્રષ્ટિ પૂર્વક જ સાધક પણ છે અને સ્વરૂપ દ્રષ્ટિ ન હોય તો સાધક પણ જ નથી. આ સિદ્ધાંત થઈ જાય છે. સ્વરૂપ દ્રષ્ટિ હોય અને બહારમાં દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના અથવા વ્યવહાર ધર્મના જેટલા કોઈ પરિણામ અને જેટલી કોઈ ક્રિયા વ્રત નિયમ સંયમ આદિની એ સાધકપણો ખરેખર નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિના સદભાવમાં, દ્રષ્ટિના સમ્યકપણાના સદભાવમાં એના ઉપર સાધકપણાનો આરોપ છે અને દ્રષ્ટિના સમ્યકપણાના અભાવમાં એના ઉપર જ બાધકપણાનો આરોપ કરી શકાય છે. તે પ્રકાર દેખાય એ બહારના જે ક્રિયાના ખોખા છે, દેખાવ છે, એને સાધકપણાનો ઉપચાર તો સ્વરૂપ આશ્રય હોય ત્યારે લાગે છે. એટલે ખરેખર દ્રષ્ટિપૂર્વક શ્રદ્ધાજ્ઞાન ચારિત્રથી સ્વરૂપની સાધના અને ઉપાસના થતી હોય અને આત્મશુદ્ધિ થતી હોય ત્યારે એ ખરેખર અંતરંગ શ્રાદ્ધ સાધનને સમજાવવા માટે બાહ્ય ક્રિયા ઉપર સાધનનો ઉપચાર કરવામાં આવે છે. એમ થાય જ, એનું કારણ શું છે કે સમ્યક દ્રષ્ટિ છે, વિતરાગ દ્રષ્ટિ છે. વિતરાગ દ્રષ્ટિ હોવાથી એક રાગના સૂક્ષ્મ પંકણને પણ એ દ્રષ્ટિ સ્વીકારતી નથી. હવે એ પરિસ્થિતિમાં તે સમ્યક દ્રષ્ટિ જીવનો રાગ અભાવપણાને પામતો જાય છે. ક્રમશઃ ક્રમે ક્રમે જેમ જેમ રાગ અભાવ થાય છે તેમ તેમ રાગના નિમિત્તો નિમિત્તરૂપ સંયોગોનો પણ ત્યાગ એને જોવામાં આવે છે. લોકો પહેલા ત્યાગને, બહુ સ્થૂળ બુદ્ધિ પહેલા ત્યાગને જુએ છે, એથી વળી કોઈ થોડો વિચાર કરે તો કષાયની મંદતાને જુએ છે. તો જે જીવને કષાયનો અભાવ થવાની પ્રક્રિયા શરૂ થઈ સાધક દશામાં, એને કષાયની મંદતા તો થાય જ, એ કઈ પ્રશ્ન છે નહીં કે એને મંદતા ન થાય. એટલે કષાય મંદ થાય છે, કેટલાક કષાયો મંદ થાય છે, કેટલાક કષાયો અભાવ થાય છે, તેથી બહારના દેખાવમાં પણ તેને અનુકૂળ ફેરફારો જોવામાં આવે છે. પણ માત્ર એ બહારનો ફેરફાર થયો એટલું સાધકપણું નથી, એના અંતરંગને પહેલા ઓળખવું જોઈએ. નહીતર બહારના અંતરંગ વિનાના એવા બહારના ફેરફારવાળાને પણ એ એટલો જ સમજી લેશે કે આ પણ આની બરાબર જ છે, પણ એ કાંઈ ખરેખર વસ્તુનું સ્વરૂપ નથી. સમકક્ષતા નહીં પણ એટલી તૈયારી તો જોઈએ. શા માટે એવું અંતરંગ ઓળખવાની મહેનત લેવી જોઈએ, એવો પરિશ્રમ શું કરવા કરવો છે? કે ખરેખર જેને ગુણની પ્રાપ્તિ કરવી છે તે ગુણને અને ગુણવાનને ઓળખવા માગે છે, એમ વાત છે કે નહીં? કોઈ એ કોઈ શોખનો વિષય નથી, એ કોઈ હોબી નથી. કે ઠીક છે, નવરા છીએ, ક્લબમાં જવાને બદલે ચાલો વ્યાખ્યાન સાંભળવા જઈએ. આ જરૂરિયાતનો વિષય છે. આ ચાલ્યું હતું ને આપણે હમણાં આમ દો ચાલી ગયો. રૂચિની વિષય ચાલ્યો ને, તત્વરૂચિ ભાવના, ભાવના ભાવના રૂચિ, એમાં એક પ્રકાર જરૂરિયાતનો છે. એમ એમાં જરૂરિયાતનો પણ પ્રશ્ન છે કે તારે કઈ જરૂર છે કે નહીં. જો તારે તારા નિજ હિતની જ જરૂરત ન હોય તો પછી આ વિષય તારા માટે કોઈ કામ ન નથી. મૂળની વાત અહીંયા છે કે નિજ હિતની જરૂરિયાત કેટલી, અને એ જરૂરિયાતને હિસાબે કોઈ ભાવના છે કે એમને ખાલી ભાવના છે, ઉપર ઉપરની ભાવના છે, અને એ જરૂરિયાત કેટલી છે અને કેટલી હદે છે, કે મળ્યું તો ઠીક ને ન મળ્યું તો ઠીક. શાસ્ત્રનું જ્ઞાન તો થયું, વ્રત તો પાળ્યા, આટલું પૂજા ભક્તિ આદિ તો કર્યું, ફલાણું તો કર્યું, ભલે આત્મ પ્રાપ્તિ થઈ કે ન થઈ, આપણી ભાવના આપણે રાખવી, ભાવના આપણે રાખવી, એ વિષય પણ આમાં કામ આવે એવું. માત્ર દુર્ગતિ નો ભય છે એટલું જ છે એમ. દુર્ગતિ થશે તો એવું નથી કે સુગતિના જે પરિણામ છે, ચાર ગતિમાં દુર્ગતિ ને સુગતિના ભાંગા છે. મનુષ્યને દેવ સુગતિમાં લીધા છે, ચિંતને નારકીને દુર્ગતિમાં લીધા છે. કોઈ જીવના પરિણામ ક્યારે શુભ રહે અને એની શુભ ગતિ થયા કરે અને દુર્ગતિ ન થાય એવું કદી બનતો નથી. સમ્યક જ્ઞાનની લગામ વગર, જ્ઞાનના વિવેક વગર કશાય કદી મર્યાદામાં રહી શકે નહીં. આ એનો સિદ્ધાંત છે, નિયમ છે. જે જીવને સમ્યક જ્ઞાન છે અને જ્ઞાનમાં પોતાના અવકશાય જ્ઞાનમય સ્વરૂપની જાગૃતિ છે, વેદનથી જાગૃતિ છે, એનો જ કંટ્રોલ, એનો જ કશાય નિયમિત સીમિત હોઈ શકે, કંટ્રોલમાં રહી શકે, બીજા જીવનો રહી શકે અને ક્યારેક મંદ થાય તો ક્યારે તીવ્ર થાય એનું એને ભાન રહે નહીં, અને તેથી દુર્ગતિ એને થયા વિના રહે. અને એ અનુસાર જે વિજ્ઞાન છે એનું માપ સર્વજ્ઞના જ્ઞાનમાં એવું આવ્યું છે કે કોઈ પણ જીવનો ત્રસ પર્યાય છે એ 2000 સાગરથી વધારે રહી શકે નહીં. ઉત્કૃષ્ટ એ પહેલા તો એ અવશ્ય નિગુજમાં જાય જાય ને જાય છે.